श्री संवाद 2487 आषाढ़ वद आठम शुक्रवार तारीख 4-8-61 दिन परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी नो श्री समयसार शास्त्र ना कलश 7 तथा गाथा 13 ऊपर स्वर्णपुरी में प्रवचन।
नमो नोये सवयंतानम नमो नोये सवृदानम नमो नोये सवायरियान नमो नोये सवजायानम नमो नुवि सौ त्रिकालवर्ति सावनम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामदम औषधम से ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम रूपमोहिनी मंगलम कुंकुमारी उजेन्द्र मंगलम नमः समय सारा स्वानुभूत्या चास्ते स्वाय भवाय सर्वा
સમયસારનો જે અધિકાર એના 13મા ગાથાનો ઉપોદઘાતનો છેલ્લો શ્લોક ત્રીજો છે। અથ સુદનાયાયતમ પ્રત્યગ જ્યોતિ ચકાસી તત્ નવ તત્વ ગતત્વેતી તયત એકત્વ નમોંચતી। અર્થ जो नव तत्व में एक गुण प्रकट करना शू बात बता रहे थे यार बाद इतने माथे कहीं सुन दे इन्हें समझाए परद्रव्य थी जुदो पोता गुण पर्याय में व्याप्त शुद्ध नहीं थी एकपणे प्राप्त एवो जी आत्मा नु भान प्रतीक તેને નિશ્ચય સંયક દર્શન કહે। ત્યારબાદ હવે વિસ્તારથી વર્ણવે છે માટી કહે શુદ્ધ નહીં ને આધીન શુદ્ધ નહીં ને આધીન આમાં હું સમજવા માણસ શુદ્ધ નહીં ને આધીન આમાં કે છે શું હોય છે શુદ્ધ નહીં ને આધીન કે છે કે આ આત્મા એક સમયમાં સત સત્તા સત્તા એના અસ્તિત્વમાં અનંત ગુણો ને અનંતી પર્યાયો એમાં વ્યાપેલું સત્તા ધામ અસ્તિત્વ છે। પરણ્યાએ કઈ સંબંધ નથી ખરેખર એ તો નિમિત્ત નિમિત્ત સંબંધ એ જુદી પૃથક્તાને બતાવે છે। પોતાનો આત્મા વસ્તુ તરીકે એક ગુણ તરીકે અનંત અને પર્યાય અવસ્થાના અંશ તરીકે પણ અનંત એમાં એ દ્રવ્ય આપેલું છે એમાં રહેલું છે એમાંથી શુદ્ધ લઈને આધીન અંતર્મુખ નો જ્ઞાન નો જે પર્યાય જે પ્રગટ છે તેને અંતર્મુખ વાવતા એને આધીન વિકલ્પો દયાદાન વ્રત આદિના ગુણ ગુણીના ભેદ આદિના એ વિકલ્પને આધીન એ નથી વસ્તુ પ્રગટ થતી। સમજાય છે કાંઈ શુદ્ધ નહી શુદ્ધ નયાયતમ છે શબ્દ શુદ્ધ નહીં ને આધીન ભગવાન આત્મા એક સેકન્ડના અસંખ ભાગમાં શુદ્ધ ચિદાનંદ આદિ ગુણથી પર્યાયથી ભરેલો એને અંતર્મુખના જે જ્ઞાનનો અંશ અંતર્મુખ વળીને ધ્યેયને ધ્રુવને ધ્યેય કરીને એકાકાર થાય આ તે જ્ઞાનના અંશને ત્યાં શુદ્ધ નય કહેવામાં આવે એને આધીન એને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ જે પ્રત્યક્ષ જ્યોતિ એટલે ભિન્ન આત્મજ્યોતિ ભગવાન ચૈતન્ય જ્ઞાયક ધામ તે પ્રગટ થાય છે તે અંતરના જ્ઞાનની વર્તમાન દશાના પ્રમાણ અંશમાંથી એક અંશ અંતરમાં વાવતા ભગવાન આત્મા કેવો છે તે દ્રષ્ટિમાં જ્ઞાનમાં પ્રગટ થાય કે જે નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં વસ્તુ એક નવ તત્વમાં પરિણમનમાં પર્યાયમાં ભેદમાં હોવા છતાં એકપણે પ્રાપ્ત થનાર તત્વ નવપણે પર્યાયમાં પરિણમન પ્રાપ્ત હોવા છતાં સમજાય છે કાંઈ? નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં પર્યાય નામ અવસ્થા દશામાં જીવ જીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિદ્રાબન મોક્ષ એના નવ ભેદમાં પરિણમોને પ્રાપ્ત હોવા છતાં પોતાના એકપણાને છોડતી નથી, પણ આત્મજ્યોતિ જેનું એક રૂપ ધ્રુવ ચૈતન સ્વભાવ થી શક્તિ છે એ નવપણામાં પર્યાયમાં અવસ્થામાં નવ ભેદપણે પરિણમન હોવા છતાં એ ઉત્પાદ વયમાં એના ભેદોનું પરિણમન હોવા છતાં એ ધ્રુવ સત ધામ ચૈતનનું સત ધામ એ સત પરમ ધામ એક રૂપ સ્વભાવ તે નવ તત્વ પણ કોઈ દી થતી અને પોતાનું એક પણ કોઈ દી એને છોડ્યું નહીં. જોવા માખણ ની તત્વ ની વાત છે ભાઈ, અંતર ના પડખે જતા તે ચૈતન એક રૂપ દ્રષ્ટિમાં કેમ આવે અને અનેક રૂપ એની દશામાં પોતાના અસ્તિત્વમાં અનેક રૂપ પરિણમો છે. પોતાના અસ્થિમાં જીવ અજીવ પુનપાબાદીના ભેદ રૂપે અનેક રૂપે પરિણમો છે. ઉત્પાદ વયની દશામાં છતાં તે નવપણામાં આવ્યો છતાં તે આત્મત્રિકા પરમ ધામ જ્યોતિ એકપણાને કોઈ દી છોડતી સમજાણું કઈ? જો આ સંન્યક દર્શન ની વ્યાખ્યા જો તો એને કે ને લક્ષણ બતાવે, પણ કરવું તો એને પોતાને છે કે કોઈ કરી દેવું છે? આ શુદ્ધ નય નું લક્ષણ એ શુદ્ધ નય શબ્દ આ એનું લક્ષણ કે અંતર ચૈતન ધામ પૂરણ એમાં વળવું કે નવપણે પર્યાયમાં હોવા છતાં એકપણું ચૈતનની દ્રષ્ટિ વર્તમાન જ્ઞાનનો અંશ અંતર વળતા એ એકપણે ભાસે છે. એ એકપણું નવમાં કોઈ દી આવ્યું નથી. આ ઝીણી વાત છે મંજ નહીં. આ એમ બા હું વિચાર કરવા બેઠા છું પૂછા ભગવાન સમય ભાઈ આ સત્તા એની છે એના વિચાર કરવા. ભગવાન ના સમય તો પર ભગવાન છે, પર ભગવાન ની સત્તા અહીં ક્યાં છે? અહીં સત્તા છે ને આમાં, આમાં સત્તા છે દ્રવ સત્તા ગુણ સત્તા પર્યાય સત્તા. દ્રવ સત્તા એટલે શક્તિ નું એક રૂપ, ગુણ સત્તા ગુણ ના અનેક ભાવ ના ભાવ રૂપ, પર્યાય સત્તા અંશ ની વર્તમાન દશાના અનંત અંશ રૂપ એવી જે સત્તા એક આત્મા એને વર્તમાન પર્યાય ના અવસ્થામાં જીવ અજી પુનપાપ આદિ ના ભેદ વર્તમાન વિકલ્પ ની પર્યાયમાં એનું પરિણમન છે અને એનું પરિણમન નો એકાંત અનુભવ તે મિથ્યા દ્રષ્ટિપણો છે. સંન્યક દર્શન હવે કેમ થાય એની વાત છે.
બરાબર.
હજી તો ધર્મ ની પહેલી સીધી પહેલી દશા, પછી સંન્યક દર્શન, પછી જ્ઞાન ની નિર્મળતા અને ચારિત્ર ને પછી સ્થિરતા એમાં આવે. તો કે છે ભગવાન આત્મા પોતાની સત્તાના ધામના ગુણ પર્યાયમાં હોવા છતાં અને તેની વર્તમાન દશામાં નવનું પરિણમન ભેદરૂપ અનેક રૂપ વિવિધ રૂપ હોવા છતાં એને વર્તમાન જ્ઞાનના અંશને અંતરમાં ધાવતા અંતરમાં ધાવતા એના ભાવમાં એક રૂપ ચૈતન છે તે એક રૂપ જ્યોતિ કોઈ દી એક પણ છોડતી એમ એકપણે અંતરમાં દ્રષ્ટિમાં આવવો આ એ શુદ્ધ નય નો વિષય અને એનું નામ સંન્યક દર્શન કહેવામાં આવે. અંતરમાં ધ્યાન તો વર્તમાન પર્યાય છે, ધ્યાન તો વર્તમાન દશા છે, પણ એ દશાને ધ્યાન ક્યારે કહેવાય? એ દશાને અંતર એક રૂપ ચૈતન સત્તા સમાન ધામ ગુણ સ્વભાવનું ધામ છે 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 એના ઉપર દ્રષ્ટિ કરીને એકાગ્ર થવું ત્યારે તે એક પણ પૂરતી નથી અને એક પણ દ્રષ્ટિમાં આવ્યો આ એને સમ્યક દર્શન કહે. સમજાણું કાંઈ? નવ તત્વમાં પ્રાપ્ત થવા છતાં એમ છે છતાં એટલે કે એમ છે તો પણ એમ એમ પોતાના એકપણાને જે શુદ્ધ લઈને આધીન આત્મજ્યોતિ ભિન્ન છે તે એકપણું કોઈ છોડતે બાબા. નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનાદિથી હું જીવ છું, આ અજીવ છે, દયાદાનના પરિણામે પુન છે, હિંસા જુઠ્ઠાના પાપ છે, એ બે થઈને આશ્રમ છે, અટકવા રૂપની અપેક્ષા એ બંધ છે, એમાં કંઈક રાગ પ્રકૃતિના અમુક પરમાણુ ન આવે એવો ભાવ ત્યાં ભૂમિકાએ હોય એને અપેક્ષા એને સંવર કહે છે, કંઈક શુદ્ધિ નિર્દ્રા એટલે પૂર્વના કર્મો કંઈક ખરેને નિર્દ્રા કહે છે, અને એના એક શરણ ભાગને અંશને ગણીને વ્યવહારે તેને મોક્ષ પણ કહેવામાં એવા નવપણે પર્યાયમાં અસ્થિમાં અવસ્થામાં હાલતમાં પરિણમો છે છતાં શુદ્ધ નહીં ને આધીન એ ભેદને આધીન નહીં, નવને આધીન નહીં, વિકલ્પને આધીન નહીં, નિમિત્તને આધીન
નહીં.
સમજાણું કાંઈ? એનું લક્ષણ આ છે ને નામ તો શુદ્ધ નહીં છે. એનું લક્ષણ એ છે કે અંતરમાં હોય અને એક રૂપને જાણે. હવે એટલું તો એને સાંભળીને જાણીને નક્કી કરવું અને પછી એકપણા તરફ વળવાનો પ્રયોગ તો એને કરવાનો રહ્યો. એ કોઈ ભગવાને કરાવી દેવું નથી ને કોઈ સર્વજ્ઞ સાક્ષાત આવીને સંભળાવે તો એ કરી દેવું છે. સમજાણું કાંઈ? નવ તત્વમાં પ્રાપ્ત થયેલો ભગવાન આત્મા અનેક રૂપ દેખાય છે. સમજાણું? દેખાય છે પર્યાયમાં અનેક રૂપ છે, નથી એને નહી અવસ્થામાં એની હાલતમાં નવ તત્વના ભાવ ભેદ રૂપ અનેકપણે થયેલ છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે ભગવાન આત્માની સત્તા એકરૂપ સ્વભાવ છે અને આ ભેદરૂપ સ્વભાવથી એની એકરૂપ અભેદ સ્વભાવ ભેદથી ભિન્ન જોવામાં આવે. સમજાણ કાંઈ? તો તે પોતાની ચૈતન ચમત્કાર માત્ર જ્યોતિ વિનાયક ચૈતન ચમત્કાર સ્વભાવ સ્વરૂપ સત્વ એવી જ્યોતિને છોડતો નથી. ભગવાન આત્મા એકરૂપ ચૈતન સત્તાના સામર્થ સ્વભાવને કોઈ દી છોડતો નથી. સમજાણું? આમાં બપોરે બહુ ઝીણું આવે છે, બહુ ભગવાનમાં જરી વૈરાગ નું એવું આવે જે કઈ સમજાય એમ લાગે. સમજાણું કાંઈ? એ પ્રમાણે શુદ્ધ નહીં થી જાણવું સમ્યકત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છે. હવે ભગવાન કુનકુંદાચાર મહારાજ ગાથામાં મૂળ પાઠમાં સમ્યક દર્શન શું કહેવાય એની વ્યાખ્યા પોતે જાતે કરે છે. ભૂયથેણાય ભીગડા જીવાય જીવાય પૂણમ પાવમ આ સવ સંબર નિજર બંધો મોખો યતમતમ ભૂતાર્થથી જાણેલ જીવય જીવ વરી પુણ્ય પાપને આશ્રવ સંગ નિર્જરા બંધ મોક્ષથી સમ્યકત્વ છે. એની ટીકા અમરચંદ્રાચાર્ય મહારાજ કરે. કુલકુંડ આચાર્ય મહારાજની મૂળ ગાથા એની કરે છે વિસ્તાર રૂપ ટીકા કે આ ગાથામાં શું અંદર પેટમાં ભર્યું છે, થોડા શબ્દોમાં શું ભાવ ભર્યો છે એનું સ્પષ્ટીકરણ વિસ્તારથી કરે છે. આ જીવાદી નવ તત્વો, આ એટલે નવ તત્વો પર્યાયમાં ભૂતાર છે એ બરાબર છે, બિલકુલ આત્મા એક જ છે એક જ છે જે વેદાંત કહે છે એમ નથી. એક જ આત્માની વાત ચાલે છે, બધા થઈની વાત અહીં નથી. આ જીવાદી આ આત્મા આત્મા છે, આ અજીવ થી પર છે એવો વિકલ્પ, એવા નવ તત્વ ભૂતાર છે. ભૂતાર છે એટલે કે વ્યવહારથી છે, આ ભૂતાર્થ બીજું કે છે. હવે આ કીધું એટલે છે એ ઉપરથી લીધું, જીવાદી નવ તત્વો આ છે એટલું જાણવું. હવે ભૂતાર્થ નહીં થી જાણે એ બીજું આવ્યું એનાથી. સમજાય છે કઈ? એના વર્તમાન પર્યાયના ખેલમાં નવ તત્વોનું પરિણમન વિકલ્પ રૂપ છે, પણ ભૂતાર્થ નહીં થી જાણે તેને ભેદ તરફના નવના લક્ષ છોડી દઈને આત્માના એકરૂપ દ્રષ્ટિના દ્રષ્ટિને લક્ષમાં સ્વભાવને દ્રષ્ટિમાં લેતા ભૂતાર્થ નહીં, છતો એક સમયનો ભાવ એને બતાવનાર નહીં કહો કે ચિતાવી ભાવથી તેને પણ નહીં કહેવામાં આવે. ભૂતાર્થ નહીં જાણે ભૂતાર ઓળામાં કહ્યું કે ભૂતાર નહીં તે ત્રિકાળી દ્રવ્ય છે. અગિયારમી માં કહ્યું હતું આ કે છે ભૂતાર્થ નહીં થી જાણે એટલે એક સમયનો ચૈતન ધ્રુવ સામાન એક સ્વભાવી વસ્તુ એને જ્ઞાન દ્વારા જાણે સમ્યક દર્શન છે એમ ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા ફરમાવે છે. કો સમજાણું કાંઈ? આ સમ્યક દર્શન વિના એને ધર્મ ત્રણ કાળ ત્રણ લોકમાં ન હોય. જે કઈ દાન પૂજા દયા દાન ભક્તિ વ્રત સબ જાત્રા કરે એમાં રાગની મંદતા હોય તો પુંજ બંધાય, ધર્મ નહીં. ધર્મ તો આ એક સમયનો પ્રભુ નવપણે પરમેલો એને એક રૂપમાં દ્રષ્ટિમાં લેવો એવી દશાને અહીંયા સમ્યક દર્શન રૂપ ધર્મ કહેવામાં આવે. આ નિયમ કયો? આ નિયમ કયો? સમજાણો કે નવ ને જાણીએ એમ કીધું આ તો, પણ એ નવ માંથી એક ને જાણવો એ નામ નવ ને જાણ્યો કહેવાય. કારણ કે તીર્થની પ્રવૃત્તિ અર્થે વ્યવહાર ધર્મ એટલે વર્તમાન દશામાં એને રાગ આદિ ને રાગ આદિના અભાવ એવા ભંગ ભેદના પ્રકારને તીર્થની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ એટલે કે છતાં ટીકાઉ ભાવ નથી એને વર્તમાન પર્યાયમાં અભૂતાર્થ નહીં નહીંથી કહેવામાં આવે છે. એવા નવ તત્વો એની પર્યાયમાં નવ તત્વો છે, પર્યાયમાં જળ જળ માર્યું પણ જળ આ નહીં એવા વિકલ્પને પણ ત્યાં અજીવ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હું એક આત્મા છું એવો વિકલ્પ, આ અજીવ જળ મારાથી પર છે એવો એક વિકલ્પ, એવા નવ તત્વનો અભૂતાર્થ નહીં વ્યવહાર નહીંથી પર્યાયમાં તીર્થની પ્રવૃત્તિ માટે ભેદને સમજાવવા ભેદરૂપ દશા હોય છે માટે એ નવ તત્વો કહેવામાં આવ્યા. સમજાણું કાંઈ? એવા નવ તત્વો અભૂતાર્થ નહીંથી કહેવામાં આવ્યા એવા નવ તત્વો. સમજાણું કઈ જેમના લક્ષણ જીવ જુઓ જેમના લક્ષણ નવ ના જીવ જીવ એટલે ઓલો ત્રિકાળી ન્યાય ભાવ એટલે એમ નહીં એ વિકલ્પ થી ઉજો આ હું જીવ છું એમ પડખે રાગ ના પડખે ઉભો રહીને આ હું જીવ છું એવું એક જીવ તત્વ અજીવ રાગ નો વિકલ્પ ઉઠાવીને આ શરીર કર્મ વાણી મન એ હું નહીં એ છે ખરા પણ એ હું નહીં એવો એક વિકલ્પ પુણ્ય દયાદાન નો વિકલ્પ થી પુણ્ય હિંસા જૂઠા નો ભાવ થી પાપ બે થઈને આશ્રવ ના મલિન પરિણામ સંવર નામ તેમાં જેટલો આશ્રવ રોકાય અથવા પ્રકૃતિ નું રોકાવું થાય એટલો ત્યાં સંવર નિર્જરા જેટલી શરણ કર્મ નું થાય તેટલી નિર્જરા અટકવું થાય આત્માનું રાગ માંથી બંધ અને અંશે રાગ આદિ કે પ્રકૃતિનું ખરવું થયું તેને મોક્ષ કહેવામાં એવા નવ તત્વો જેમના લક્ષણ છે એમ કહ્યું ને એ જેમના લક્ષણ એ નવ છે તેમનામાં જેમના લક્ષણ નવ છે તેમનામાં સમજાણું કઈ ભગવાન આત્મા એની વર્તમાન દશામાં વર્તમાન હાલતમાં વર્તમાન પર્યાયમાં અંશમાં એ નવ લક્ષણ જેના તેવા નવ તત્વો છે તેમનામાં સમજાણું કઈ એક પણ પ્રગટ કરનાર હોતાર્થ નહીં થી એક પણ પ્રાપ્ત કરી બે શબ્દ સમજાણું કઈ જો આ સમ્યક દર્શન ને પ્રગટ કરવાની કળા અને એની રીત જે અપૂર્વ આત્મધર્મ જે અનંત કાળમાં જૈન દિગંબર સાધુ અનંતવાર થયો પંચ મહાવર્ત પડ્યા અઠ્યાવી મૂળ ગુણ ને ધાયા પણ મિથ્યા દર્શી રહ્યો કેમ કે રાગ નો ભાગ અને આ અજીવ ને હું જીવ એવા નવ ના વિકલ્પ માં રોકાણો અને એમાં જ આત્મા છે માન્યો એ મિથ્યા અસત્ય દુઃખદાયક દ્રષ્ટિ નું સેવન કર્યું સમજાણું કઈ એની વિચારધારામાં પણ બહારની ક્રિયાની વાત નથી અહીં તો એની વિચારધારામાં અવસ્થામાં નવ ના ભેદ વાળો ભાવ એ અનાદિનો થી મિથ્યા ભાવ છે કેમ કે અંશ ને આખો માન્યો અને આખું તત્વ જે ધ્રુવ થઈ પડ્યું જાણું કઈ નવ તત્વો કે જેમના લક્ષણ આ છે નામ હતો ને તેમનામાં નવ જેના લક્ષણ છે તેમનામાં એક પણ પ્રગટ કરનાર એમનામાં નો અર્થ નવ માંથી એક પણ નવ માં જેમના લક્ષણ તેમના માં નવ તત્વ શું છે નવ તત્વ એક પણ પ્રગટ કરનાર એટલે કે નવ ના ભેદ નો જે વિકલ્પ છે એમાંથી ખસીને એક પણ પ્રગટ કરનાર એક જૈસમ સામાન સ્વભાવ એવો ભૂતાર્થ નહી થતો નહી સાચું જ્ઞાન સાચો શુદ્ધ નહી એ દ્વારા એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નામ શુદ્ધ નહી એના એક એમાં તો કેટલા બોલના છે એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહી એક પણ પ્રાપ્ત કરી એક પણ પ્રાપ્ત કરી ચૈતન વસ્તુ સ્વભાવ એક રૂપ છે અભેદ છે એમ ભૂતાર્થ નહીં થી એક પણ પ્રગટ કરનાર પ્રગટ કરનાર પ્રગટ આ કરે છે એમ કે છે. ભૂતાર્થ નહીં, એ પ્રગટ કરનાર એનાથી એક પણ પ્રાપ્ત કરી. સમજાણું કઈ? એ નવ તત્વો ની પર્યાય ચાલે છે, એ વળી એક પણ પ્રાપ્ત થતો બહુ જૂની વાત. સમજાણું કઈ? એને અનંત કાળ માં આ કર્યું નથી, એને પૂજ જ પડતી નથી. તેથી આ બધી બાર ના માથા કૂટ આ કર્યા આ કર્યા આ કર્યા. એમાં જડ નું તો ક્યાં કરી શકે? આ જડ છે એવું વિકલ્પ નું જ્ઞાન એના અજીવ કહેવામાં. જડ ને ક્યાં કરી ગયો? જડ માં છે ક્યાં? તો એની પર્યાય માં નવું છે. સમજાણું કઈ? એમનામાં એક પણ પ્રગટ કરનાર ભૂતાર્થ નહીં થી એક પણ પ્રાપ્ત કરીને વર્તમાન દશાના નવ પ્રકાર માંથી છૂટો પડીને એ નવ પ્રકારના વિચાર ધારામાંથી ખસીને એ નવ પ્રકારની જ્ઞાન ધારાઓ બીજું તો ક્યાંય પડી રહ્યું એક એવા વિચારના ભેદ ધારા એમાંથી એક પણ પ્રગટ કરનાર અંતર્મુખ માં એક ચૈતન્ય દ્રવ્ય છે એને પ્રગટ કરનાર છતો નહી સાચો નહી શુદ્ધ નહી એનાથી એક પણ પ્રાપ્ત કરી અંતર માં એક પણ પ્રાપ્ત કરી શુદ્ધ નહી પણ એ થાપેલા એની વાત છે. શુદ્ધ નહી પણ એ થપાયેલા જે અંતર ના જ્ઞાન નો અંશ અંતર માં વળીને શુદ્ધ નહી પણ એ થાપેલી થી આત્માની અનુભૂતિ આત્માનો અનુભવ એક રૂપ જ્ઞાયક ભાવને અનુસરીને થતી દશા સમજાય છે. કાંઈ શુદ્ધ નહી પણ એ થપાયેલા ઓલા વ્યવહારપણે થપાયેલા ન હતા. સમજાણું કઈ? વ્યવહાર નહી થાપવા યોગ છે, જાણવા યોગ છે, પણ આ શુદ્ધ નહી પણ એ થપાયેલા આત્માની અનુભૂતિ ભગવાન આત્મા એક સ્વભાવનું અવલંબન કરતા એની દશામાં અનુભૂતિ ની દશા જે થાય કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. સમજાણું કઈ? આ નવ ના લક્ષણો નવ છે અને આનું લક્ષણ અનુભૂતિ આત્માની પ્રસિદ્ધિ છે. એક આત્માની પ્રસિદ્ધિ થઈ નવની પ્રસિદ્ધિ જે દ્રષ્ટિમાં લેતો હતો અનાદિથી એ એક પણ પ્રગટ કરનાર અંતર્મુખ ભૂતાર્થ નહી દ્વારા એક પણ પ્રાપ્ત કરીને શુદ્ધ નહી પણ રહેલો અંદર સ્વભાવ થપાયેલો એનાથી આત્માની અનુભૂતિ આત્માનો અનુભવ આત્માનું જ્ઞાન શાંતિ આદિનું વેદન અનુભૂતિ આનંદના અંશનું ભાન વેદન શુદ્ધ પ્રમાણ ની દશાનું થવું એમાં આત્માની અનુભૂતિ કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આખી ટીકાનું સમયસા ની ટીકાનું આત્મખ્યાતિ છે. ભગવાન રાજા પ્રજ્ઞો રાજાની પ્રસિદ્ધિ થઈ જેનું લક્ષણ આત્મખ્યાતિ છે એટલે કે નવ પણ છે તે આત્મખ્યાતિ નહી એ તો અનાત્મખ્યાતિ છે. સમજાણું કઈ? ભગવાન આત્મા એની પર્યાયમાં અંશમાં નવપણાની ધારા વહે એ આત્મ નહી એ આત્મા નહી એને વ્યવહાર અંશે આત્મા કહો તો એનો અર્થ જ એ કે અભૂતાર્થ દ્રષ્ટિએ એને આત્મા કહ્યો. ખરી ખરી આત્મા. સમજાણું કઈ? જીણું બહુ લગે પણ આ સમજવું પડશે કેવું પણ નથી ક્યાંય હક ન મળે. લોકો બહાર થી મનાવતા હોય આમ થી થાય છે આમ થી થાય છે બધા વાંફાન થોથે થોથા છે કામ કરો, દયા પાડો, વ્રત પાડો, ભક્તિ કરો, પૂજા કરો, તપ કરો, તો કલ્યાણ ધૂળ માં કલ્યાણ નથી આનંદ. એ તો બધા રાગ ની મંદતા ની ક્રિયાઓ છે, એ જીવ ની પર્યાય માં છે, પણ એના ઉપર નું લક્ષ્ય થી મિથ્યા દ્રષ્ટિ પણ છે. નવ તત્વ નો અનુભવ નામ પુન નો અનુભવ અંદર માં કે પુન છું, એનો અનુભવ મિથ્યા થશે. સમજાણું કઈ? સમજી વાતા હે કે નહીં? સમજાય છે કે નહીં? અરે અરે ભગવાન, તારા ઘર ની વાતું વાતો છે. આ તો ઘર ના કપાટ ખોલી ને શું અંદર માં ભાસે, કપાટ માં હું ભર્યું છું હું ભાસે એની વાત છે. ભગવાન આત્મા એક સેકન્ડ ના અસંખ ભાગ માં ચૈતન સામાન સ્વભાવ ધ્રુવ રૂપ સત્તા એને અવલંબ્યો અને અનુભવ જે જ્ઞાન નો આત્મા નો થયો, એ અનુભૂતિ જેનું લક્ષણ, અનુભૂતિ જેનું લક્ષણ એવી આત્મખ્યાતિ છે. એ આત્મા પ્રસિદ્ધ પામ્યો. આત્મા આ છું એમ દ્રષ્ટિમાં જ્ઞાનમાં અનુભવમાં પ્રસિદ્ધ પામ્યો. આ એને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કહે છે. સમજાણું કઈ? એને આ જાતની પહેલી રૂચિ ને બરાબર વાળવી જોઈએ. શ્રદ્ધામાં આ ભાવ આ રીતે પ્રગટે એમ એને નક્કી, આ રીતે પ્રગટે બીજી રીતે ત્રણ કાળ ત્રણ લોક માં પ્રગટે નહી, અને આ રીતે પ્રગટ્યા વિના ત્રણ કાળ માં રહે નહી. સમજાણું કઈ? આથી થશે ને કોઈ શુભ ભાવ થી થશે ને કોઈ નિમિત્ત થી થશે, કોઈ એક અંશ ઉઘાડ થયો માટે એમાંથી આત્મખ્યાતિ થશે. બધાનો મીંડા વાળવા એને શ્રદ્ધામાં પેલા. ભગવાન આત્મા એક સ્વરૂપે ચૈતન્ય, એના અંતરમુખ રહ્યો, એક રૂપ ભાષણું, એમાં આત્મખ્યાતિ પ્રસિદ્ધ થઈ. આત્મા અનુભૂત જ્ઞાન શુદ્ધ છે એવો ભાસ થયો. આખો આત્મા એવો શુદ્ધ ને આનંદ છે એમ પ્રતીત માં આવ્યું, આવી ગયું. સમજાણું કઈ? સમય ના આપે સુખાલજી. આ ત્રિલોકનાથ સર્વજ્ઞ વિતરાગ દેવ જૈન પરમેશ્વર જેવાથી દેવ જેના ચરણ ગણધરાદી સેવે, જેની વાણી ગંધર અંતર્મૂર્ત માં પૂર્વ ને રથે, પૂર્વ ની દશા રથે, એના ચરણ તીર્થંકર ના સેવે તીર્થંકર આમ કહે છે. સમજાય છે કઈ? જૈન પરમેશ્વર ત્રિલોકનાથ દેવાધી દેવ એની ધ્વનિમાં આમ આવ્યું, અરે ભાઈ તારી વર્તમાન દશામાં નવ નું પરિણમન છે એ ભૂતાર છે. વ્યવહાર એટલે વ્યવહારે વ્યવહાર છે, આકાશના ફૂલ છે એમ નથી, એમ સિદ્ધ કરીને વાત કરે છે. છતાં તેમાં આત્મા ન આવ્યો એકલો, એ નવ ના વિચારધારા ને છોડી એના અસ્તિત્વનો નવનો આશ્રય મૂકી નવના ભેદની મહિમા હૃદય જ્ઞાનમાં છોડી બીજાની મહિમાની તો શું વાત કરવી. સમજાણું કઈ? નવ પ્રકારના તત્વોના વિકલ્પની ધારાના મહિમાને છોડી અંતર્મુખ ચૈતન સામાન વસ્તુ પડી છે પરમાત્મ સ્વરૂપે, એના ઉપર દ્રષ્ટિ આપતા જેનું લક્ષણ આત્મખ્યાતિ થી પ્રસિદ્ધ થાય, એટલે કે આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ એટલે આત્માની પ્રાપ્તિ થાય. શું કીધું? શુદ્ધ નહીં પણ તપાયેલા આત્માની અનુભૂતિ તેની પ્રાપ્તિ થાય છે. પછી તો વચ્ચે જેનું લક્ષણ આત્મખ્યાતિ તેની પ્રાપ્તિ થાય. સમજાણું કઈ? શુદ્ધ નહીં થી નવ તત્વ ને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે. જો એ હેતુ આ નિયમ આ નિયમ છે, ત્રિકાળી આ કાયદો છે, ત્રિકાળી આ જ નિયમ છે. બીજો કોઈ વસ્તુના પ્રાપ્ત માટે બીજો નિયમ હોઈ શકે? હવે જરી વાત કરે છે કે એક પણામાં આ બધા ભેદ કેમ ઉઠ્યા? નવ વસ્તુ એક પણાની પ્રાપ્તિ તમે કહો છો, એક પણું એક પણું એક પણું, નવ પ્રકાર ઉઠ્યા જે રીતે જીવ આખો ન જીવાણી એટલે હાથ વચમાં ઉઠ્યા, એ હાથ ભેદ જીવમાં કેમ ઉઠ્યા? સમજાણો? હવે એ જરી હજી તો એનો નિમિત્ત નિમિત્ત સંબંધમાં સ્વતંત્રતાની શ્રદ્ધાની જેને ઠેકાણા નથી એને વ્યવહારનો આશ્રય છોડીને નિશ્ચયનો એકત્વ કોનું થાય એને બની શકે નહીં. સમજાય છે કાંઈ? ત્યાં હવે કે છે કે ભગવાન આત્મા તો એક વસ્તુ છે ને, એકપણાની પ્રાપ્તિને તમે આત્માની પ્રસિદ્ધિ કીધી, અધ્યાયમાં દેખાય છે ને હાથ ભાગ જીવ એક ને હાથ ભાગ ગુણ પાપ આશ્રવ સંવર નિદ્રા બંધ ને મોક્ષ શું છે એ છે છે સાંભળ પણ હવે એ વાત વિકારી થવા યોગ્ય જીવ શુભ ના પુણ્ય ભાવ જે છે કસાયની મંદતાનો જે પુન્યભાવ જીવની પર્યાયમાં છે એ પુન્યભાવને થવાને લાયક જીવની યોગ્યતા છે પર્યાયની. સમજાણું કાંઈ? વિકારી થવા યોગ્ય એ બંને પુન્ય છે ને પાપ છે એટલે પેલું પુન્યથી લઈએ છીએ વાત. સમજાણું? આમાં કુન શબ્દ પીડ્યો છે ને એટલે શું કે છે કે વસ્તુ આમ એક રૂપ ચૈતન ધ્રુવ હોવા છતાં એની પર્યાયમાં કુન નામ શુભ ભાવ દયા દાન રાગ મન એવો ભાવ એવી વિકાર થવાની લાયકાત એની જીવની આત્માની પર્યાયમાં છે, એની પોતાની યોગ્યતા છે. પોતાની યોગ્યતાથી તે શુભ થયેલ છે. સમજાણું કાંઈ? એટલું તો એને હજી પર્યાયની યુગતામાં શુભ ભાવ મારાથી છે એવો નવમાં આ એક તત્વને એવા હાથે મારી યુગતાથી છે એમ એને નક્કી કરવો. સમજાણું કાંઈ? એ પુન્યભાવ કર્મને લઈને થયો એમ નથી, તે સમયની પર્યાય નામ અવસ્થામાં કસાયને લોભ ને રાગની મંદતા રૂપ ભાવ કે જેને પુણ્ય કહીએ એ વિકારી થવા યોગ્ય જીવની પર્યાય પોતાની લાયકાતથી થયેલી છે. વિકાર કરનાર એટલે પરણનાર ને આ કયો ને વિકાર કરનાર એટલે નિમિત્ત વસ્તુ સ્વભાવ છે ને એટલે એમાં આ ખરેખર દેખાયની લાયકાત છે એનું મૂળ સ્વરૂપ નથી એટલે એને વિકાર કરનાર એવા નિમિત્ત ને કરનાર એવો આરોપ આપ્યો. સમજાણું કાંઈ? જૂના મોહ કર્મ નો ચારિત્ર મોહ નો ઉદય ગમે તે પ્રકારનો હો અહીંયા શુભ રાગ ની કસાઈ ની મંદતા ના પરિણામ ની યોગતા થી જૂનો યોગ ભાવ છે. જયારે એને નિમિત્ત જૂનું ચારિત્ર મોહનું જડ કર્મ એક નિમિત્ત છે એ નિમિત્ત ને વિકાર કરનાર નામ પુન કરનાર એવો આરોપ દેવામાં. સમજાણું કાંઈ? અહીંયા કસાયની મંદતા નું પરિણમવું એ જીવનો તે સમયનો તે યુગતા એનો ભાવ છે અને તેને તેને ભાવ પુન્ય કહીએ એને જીવ પુન્ય કહીએ અને તેમાં જૂના કર્મ જે જળ ચારિત્રમો છે એનો જે ઉદય છે એને દ્રવ્ય પુન્ય કહીએ. ઉદય કેવો તીવ્ર મન છે એને પ્રશ્ન નથી, એટલા કહે છે ને ભાઈ આમ તીવ્ર હોય તો પાપ થાય ને મંદ હોય તો પુણ્ય થાય એમ છે નહી સમજાણું કઈ. હજી તો એની વર્તમાન યોગ્યતાના પણ અસ્તિત્વના એક અંશ નું અસ્તિત્વ જે રીતે છે એનો સ્વીકાર નથી તો ત્રિકાળ સત્તાના અસ્તિત્વની દ્રષ્ટિનો વિષય એને આચાવે નહીં.
બરાબર
સમજાણું કઈ. વિકારી થવા યોગ્ય એ જીવ, વિકાર કરનાર એ પુણ્ય ભાવ પોતાનો થયો એને યુગ જીવ છે, અને તેમાં જૂનું કર્મ નિમિત્ત અજીવ છે. એ અજીવને અહીંયા વિકાર કરનાર એવો આરોપ કરીને કથન કર્યું. એ બંને પુણ્ય છે, બે ને પુણ્ય કહેવામાં આવે છે. શું કીધું? રાગની મંદતા દયા દાન ભાવની થઈ જીવે કરી, જીવમાં છે, જીવની લાયકાથી છે, એને પોતાની યોગ્યતા છે, સ્વભાવ નહીં. લાયકાત પર્યાય ની બનવી છે ને, એ પર્યાય પોતાની અવસ્થાની લાયકાતથી પુણ્ય ભાવ થયા છે. એને જીવ પુણ્ય કહીએ અને નિમિત્ત રૂપ કર્મ ને અજીવ પુણ્ય કહીએ, બે ને પુણ્ય કહેવામાં આવે. એ બે વ્યવહાર નહીં નો વિષય છે. એ વ્યવહાર નહીં ના અસ્તિત્વ ને આ રીતે નક્કી ન કરે તો એના એનો આશ્રય છોડીને એકલો ભૂતાર્થ નહીં થી પ્રગટ થતો પ્રભુ માન સત્તા નો સ્વીકાર કરી શકે નહી. સમજાણું કઈ
આમાં
શું આ કીધું? અહું સત્તા જે તેની લાયકાત ની સત્તા શુભાવ કરવાની યોગ્યતા છે એની પર્યાય ની, એ પણ જયારે કર્મ ને લઈને નાખે તો એ અંશની સ્વતંત્રતા યોગ્યતાના સત્તાનો સ્વીકાર નથી. ત્યાં એના રહિત એટલી ચૈતન્ય સત્તા એક સ્વભાવ રૂપ છે એવી દ્રષ્ટિ એને કોઈ દી થાય. સમજાણું કઈ? સમજાય છે કે નહીં? આમાં બંને પુણ્ય છે. એટલે બંને કોણ? કે જીવમાં થતો રાગ નો મંદ ભાવ એ પણ પુણ્ય કહેવાય. પુણ્ય ધર્મ નહીં, આત્મા નહીં, આખો આત્મા એ નહીં, એક સમયની શુભ ભાવની દશા અને પૂર્વના કર્મનો અજીવનો ઉદય નિમિત્ત એ દ્રવ પુણ્ય કહેવાય, એ અજીવ પુણ્ય કહેવાય. આ જીવ પુણ્ય બે નો નિમિત્ત સંબંધ છે. પ્રથક પ્રથક પોતપોતાના કાર્ય ત્યાં થાય છે એને નિમિત્ત સંબંધ કહેવામાં આવે. સમજાણું કઈ? જે એમ સ્વીકારે કે કર્મ નો ઉદય આવે એવા મારે ભાવ થાય તો એની યોગ્યતાથી થયેલો ભાવ એટલા અંશ નો પણ એને સ્વીકાર નથી. એ તો વિપરીત તીવ્ર મિથ્યાત બુદ્ધિ ની વિપરીતતા છે. સમજાણું કઈ? એ જીવ દ્રવ પુણ્ય કોને કેવું એમે આ તો ખુલાસો કર્યો કે તો આ ભાવ પુણ્યપણે પરિણમ્યો જીવ વિકારપણે શુભ ભાવ એને એ વખતે જે કર્મ નો ઉદય હતો એમાં આવ્યો. આ એક દ્રવ પુણ્ય છે, અજીવ પુણ્ય છે, ઉપયોગ ના ભાવ વિને અનેક ચીજ છે એટલે એને અજીવ પુણ્ય કહેવામાં, એ બે પુણ્ય કહેવામાં આવ્યા. ભાવપન અને નિમિત્ત જળ બે ને પુણ્ય કહેવામાં આવ્યું. એક જીવ પણ એક અજીવ પણ આ શુંકરા બતાવે છે. એકલા ચૈતન્ય દ્રવ્ય ની અંદર બીજાના નિમિત્ત ની સાપેક્ષામાં એનું લક્ષ ન જાય તો આવા ભેદ કોઈ દી ઉત્પન્ન થાય નહીં. બહુ જૂન નવા માણસ ને તો કઈ સમજાય છે કે નહીં? આ લોકો માન બફમ જેવું લાગ્યું છે. હું કે છે આજે કોણ જાણે કઈ કોઈ બી એકડા ના મીંડા સાંભળ્યા નથી ને, મીંડા એકડા ના હો, એકલા મીંડા સાંભળ્યા મીંડા, એકડા નું મીંડું થાય નામ એકડો થાય ને. અરે તત્વ સારા ભાવમાં આ જાતનું ભાષણ નવનું પણ યથાર્થ સ્વતંત્ર ન થાય તો એક રૂપ ચૈતન્ય વીરી ની સ્પૂર્ણા કઈ રીતે થશે? એથી પેલો વ્યવસ્થિત કરે અને સિદ્ધ કરવાનો હેતુ છે કે એકલામાં આવા હાથ ભેદો ઉત્પન્ન થઈ શકે નહીં, કઈ બીજા નિમિત્ત છે અને એમાં પોતાનું જોડાણની યોગ્યતા છે, એથી જે હાથ થતું ઉભા દેખાય એ અસ્થિ છે વ્યવહાર છે, એનો નિષેધ કરવા એની યોગ્યતાથી વાત કરી રહ્યા. સમજાણું કઈ? એ વિકારી થવાને લાયક જીવની પોતાની પર્યાયથી પુણ્ય થાય છે, નહીં કે કોઈ કર્મ એને પુણ્ય કરાવે ત્યારે પુણ્ય સ્વભાવ થાય. તો એની વર્તમાન યોગ્યતા ટેકાવાની જે ચારિત્ર ગુણની વિપરીત પર્યાય નો તે કાળ સ્વભાવ નો છે એના અસ્તિત્વ નો એને સ્વીકાર નથી. સમજાણું કઈ? બંને પુણ્ય છે તેમજ એ બંને પાપ છે, એટલે જીવમાં પર્યાયમાં અવસ્થામાં નિષ્ઠાત આદિ ભાવ થાય, ઘણા અભિપ્રાય થાય કે એના પર્યાયમાં હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના નો ભાવ થાય, એ જીવની યોગ્યતાથી થયેલો એ પાપ ભાવ છે. સમજાણું કઈ? એ કર્મે કરાયો છે અને કર્મ ના અસ્તિત્વ ને લઈને છે, એવું આત્માની પર્યાયના અસ્તિત્વનું એવું પણ સ્વરૂપ નથી. સમજાણું આમાં કઈ? શું કરીએ અમને કર્મ ના એવા નિકાચિત કર્મ મારા અંદર થી બરબડિયા બોલે છે, મૂંડ તો એની ઘરે એની પર્યાય તારા ઘરમાં ક્યાં પ્રવેશે છે? જળ નું અસ્તિત્વ જળમાં છે, તારા અસ્તિત્વ ની અંદર તે જે અશુભ ભાવ વિપરીત માનતા અને રાગ દ્વેષ ના તીવ્ર પરિણામ, હાથ સુખ રતિ અરતિ ના અશુભ ભાવ એ વિકારી થવા યોગી જીવની પર્યાય છે, જીવની જ લાયકાત છે. જીવની લાયકાત થી ભાવ પાપ થયેલું છે, જીવની વર્તમાન યોગ્યતા થી તે ભાવ પાપ છે, તેને જીવ પાપ ભાવ પાપ કહેવામાં અને એને પૂર્વનું જે કર્મ છે અહીં પાપ ભાવ થયા, એને પૂર્વનું કર્મ તે કાળે જે છે ઉદય આ તેને દ્રવ પાપ ને અજીવ પાપ કહેવામાં. સમજાણું કઈ? કથન પદ્ધતિ એક અહીં તો ભૂતારથી જાણવાને નવ છે એ પણ નક્કી કરવા છે, નવ છે પછી ઉડાડવા છે. નો હે ને શું ઉડાડે? નથી કઈ ઉડાડો, આકાશ ના ફૂલ નથી એને તોડો, હું તોડે પણ એમ આત્માની એક સમયની અવસ્થામાં નવ પ્રકારના ભેદો પડે છે, ભંગ ભેદ એમાં પડે છે, એ અસ્થિ રૂપે છે, આકાશના ફૂલ નથી. પણ એકલા આત્મદ્રવ્યને એવા હાથ ભંગોની ઉત્પત્તિ નથી, એથી બીજું એક કર્મ એક બીજી ચીજ છે અને તારામાં થવાની લાયકા તારે લઈને છે. એ બે ને અહિયાં અશુભ પરિણામ જીવમાં થાય, પાપ ભાવ થાય, આ મિથ્યા ભ્રમણા થાય, એ પણ ભ્રમ થવાની લાયકા તો જીવની છે. સમજાણું કઈ? એમ અવરત પ્રમાદ કસાય નો ભાવ પાપ નો થાય, એ પણ જીવની જ લાયકાત નો ભાવ, યોગ્યતા નો યોગ્યતા કોઈ કહે છે ને યોગ્યતા ક્યાંથી આ યોગ્યતા ભરી છે બધી પાછે પાછે યોગ્યતા ભરી છે. વિકારી થવા યોગ્ય કહો કે લાયકાત કહો કે યોગ્યતા કહો, એવી રીતે જ્યાં સતને વેડકી નાખ્યું છે કે સર્વજ્ઞે કહેલું સત એનો પર્યાયના સ્વતંત્રતાના અંશના નક્કી કરે નહીં અને પરને લઈને પરને લઈને પરને એ અસ્થિ પરનું પરમાણ તારું અસ્થિ તારા માં સમજાય છે. કઈ અહીં સિદ્ધ તો કરવું છે કે નવ છે એના એકનો સ્વાભાવિક વસ્તુ એ નવ પણ ન હોઈ શકે, એક સ્મરણ આશ્રય કરે તો કઈ નવ થાય, પણ એના અંદર એક નિમિત્ત બીજી ચીજ છે અને આની લાયકાત પાપ પુણ્ય થવાની છે એની જીવની વર્તમાન. એ જીવની લાયકાત ના પરિણામ નહીં આ પાપ કહે છે, પુરાણા કર્મ નું નિમિત્ત એને જળ પાપ કહે છે, આ ચૈતન પાપ છે.
બરાબર
સમજાણું કાંઈ? વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ બંને પાપ છે. બબે થઈ ગયા ને બબે. આમ ભાવ પુણ્ય ભાવ પાપ, જળના ઉદય ને દ્રવ પાપ ને દ્રવ પુણ્ય, એ બે ને પુણ્ય કહેવામાં આવે ને બે ને પાપ કહેવામાં આવે. સમજાણું કાંઈ? ભાઈ હવે પુણ્ય કરીએ તો ધર્મ થશે, એટલે એમ સાંભળે પાત્ર ને વળી એમાં પાછા પુણ્ય કરીએ ધર્મ થાય. વળી શું એ પુણ્ય પણ આપણે જેવા કર્મ પૂર્વ ના આવે, ડિગ્રી તો ડિગ્રી પાપ થાય, જેવો ઉદય આવે મિથ્યાત નો એ પ્રમાણે થાય, અને કસાય નો મંદ એવો ઉદય આવે તેના પ્રમાણે પુણ્ય થાય. એ વાતને અહિયાં અમૃતચંદ્ર આચાર્ય વ્યવહાર નહીં ના વિષય ના અસ્તિત્વ ના સતને પણ ભૂલ્યા છે. સમજાણું કાંઈ? વ્યવહાર ભૂતાર્થ નહીં નો વિષય જે હાથ થાય છે દિવસો પછી ગણ્યો શાનાજી, એના વિષયને પણ એ ભૂલ્યા છે. એ ભૂલે ઊંધે પંથે દોરાઈ ગયા છે, એને આત્મા તરફ એક રૂપ વળવાનો એને અવકાશ ને અવસર રહેતો. ભાઈ સમજાય છે કે નહીં? આ આડા માણસ શું કીધું? હા હું તારી ભેદ દશા કેમ ઉત્પન્ન થઈ અને એમાંથી અમારે તરફ ઉતારવો છે અભેદ. પણ ભેદ જે દશા છે વર્તમાન તારામાં એના પણ સ્વતંત્રતાના સ્વયં સિદ્ધતાનું સાબિતપણે ન થાય તો ત્રિકાળી સ્વયં સિદ્ધ દ્રષ્ટિમાં ફરી જ નહીં આવે. સમજાણું કાંઈ? નાખે ઢોળે કર્મ ને માથે. શું કરીએ ભાઈ, અમારે કર્મ ઉદય એવા મરી જઈશું. વ્યવહારના વિષયમાં અભૂતાર્થ નું જે ભૂતાર્થપણું છે, અભૂતાર્થ નું જે વ્યવહાર એ ભૂતાર્થપણું છે, એમાંય તારા ઠેકાણા નથી, મરી જઈ ક્યાંય હાથ નહીં આવે. સમજાણું કાંઈ? એવું જૈનમાં પણ કર્મ ને નામે એવી વાત, ધર્મમાં પણ એને નાખી દીધું. ભાઈ કર્મ ના ઉદય છે આમ છે, તીર્થંકર ચક્રવર્તીઓને તો સનુ હજાર ઇસ્ત્રી હતી, અને કર્મ હોય ત્યાં સુધી ભોગવું જ પડે ને નિધાત ને નિકાતી. તું ક્યાંથી લાવ્યો આ? કોને કીધું? કીધું તમે આવું વિતરાગ માર્ગ માં તો ક્યાંક છે નહીં. સમજાણો? આ આચાર મહારાજ, આ ભગવાન આત્મા એક સ્વરૂપી ચિત્ત ઘન ધ્રુવ, એને સમજાવવા પહેલા એની વર્તમાનમાં દશાઓ કેમ છે તેને સમજાવી રહ્યા. સમજાણો? નથી વાત ચાલે છે કઈ ઉતાવળ નથી આવતી. આ તો આ સમજવા જેવી વાત છે. આ મારો હાથમાં પણ જોઈએ કાળમાં અમુક કાળમાં બેઠા ધમાલે શરીર છૂટવાની મરણ કાળે એને લાગ્યું. કોઈ સામુ શું પૈસા પણ 10 લાખ ભેગા થયા, ભેગા કર્યા ને ક્યાં ભેગા ક્યાં બાપે કર્યા છે? એને કર્યા છે. એ તો ધૂળ આવવાની હતી ને, આ જ્યાં મેરામાં ધૂળ છે કે નહીં ન્યા છે, એમાં નજીક માં દેખાતી હતી, કઈ એની પાસે શું ધૂળ આવી છે? આમ તો મરવા થાય અને તારા પરિણામ જે થાય છે એ કઈ સ્વતંત્ર પાપની પ્રણતિ એની તારી લાયકાત છે. કોઈ કરાવ્યા નથી. આ શું કરી છોકરા કરાવે, બાયરું કરાવે, બધા માથે ભૂજા પીડ્યા, ઈમને હાલે કઈ કર્યા, મને મરી ગયો પણ એમાં તું એને લઈને કેવી કર્યું તને, કોને કહ્યું તને એને, તારે લઈને પાપ ના ભાવ કર અને તું બીજા ઉપર સમજાણું કઈ તો હજી તારી પર્યાય ની સત્તા માં તારા અસ્તિત્વ ના ભ્રમણા માં ભૂલ મોટી. તારું ત્રિકાળી ચૈતન સત્તાજી સમ્યક દર્શન નો વિષય ભૂતાર્થી થપાયેલી વાત, એવા વિષય ઉપર તારી નજર નહીં જાય. સમજાય છે કઈ? એક પાય ને ચૂકવાની ચૂકવાની તાકાત નહીં. લાવો કાલ કરોડ આપી મૂંઢ લાગે છે, પાય ચૂકવાની તાકાત નથી. કાલે કરોડ દેવાનો તો ક્યાંથી દઈશ, પણ ઘરમાં ખાવા રોટલાઈ નથી ને. એમ આત્માની એક સમયની પાપની અવસ્થા મારા લાયકાથી મારે લઈને છે, એટલો પણ સ્વીકાર નહીં ને કર્મ ને લઈને છે. અને પછી અમને શ્રદ્ધા હાચી થઈ, આમ જે માને કર્મ ને લઈને પાપ પુણ્ય માને એની શ્રદ્ધા હાચી તો એનું જ્ઞાન પણ સાચું કહેવાય. હવે એમ કે છે, લખે લખે છે કે નહીં? આ પણ જગત માં આંધળું હાલ્યું છે, એવું આંધળી દોડ હાલી છે ને. ભગવાન અમૃતચંદ્રાચાર મહારાજ ભૂયત્થેના અભિગતા વ્યવહાર ભૂતાર્થ નવ છે તેને સિદ્ધ કરે, પછી નિશ્ચય ભૂતાર્થ એક છે. સમજાણું? આમાં એ બંને પુન ને પાપ છે. ક્યાં બંને? સમજવામાં આવ્યા? આત્મા વસ્તુ ત્રિકાળ છે, એની એક અવસ્થામાં વર્તમાન રાગની મંદતાનું પુણ્ય ભાવ, દયાદાન કોઈ પણ ભાવ, એ પણ તારી લાયકાત, એને જીવ પુણ્ય કહીએ. અને જળનું નિમિત્ત છે એને અજીવ પુણ્ય કહીએ. અહીં ભાવ પાપ ના થયા, હિંસા જુઠ્ઠું ચોરી મિથ્યાત અવ્રત પ્રમાદ કરાય, જે વિકારી પરિણામ ને લાયકાત એ જીવની પર્યાયની યોગ્યતાથી થયા છે એને જીવ પાપ કહીએ, ભાવ પાપ કહીએ, એને એ વખતના ઉદયના કર્મ ને જળ પાપ કહીએ, અજીવ પાપ કહીએ. આમ કરીને બે તત્વો સિદ્ધ કર્યા. સમજાણું કઈ? ત્રીજું હવે આશ્રવ થવા યોગ્ય. બે ભેગા કે નાખ્યા, બે પરિણામ છે. આશ્રવ છે, આશ્રવ એટલે મલિન ભાવ છે, પુન ભાવ હો કે પાપ હો, પણ બે આશ્રવ છે. નવા આવરણોમાં નિમિત્ત છે અને આ આશ્રવ થયો એમાં જૂનું કર્મ છે એને નિમિત્ત છે. આ એને નિમિત્ત જૂનું અને વર્તમાન બે ની વાત સમજી બતાવી છે. જે શુભ ભાવ દયા દાન વ્રત તપ જપ ભક્તિ ગાત્રા, એ શુભ ભાવ હિંસા દુઃખ ચોરી વિષય અશુભ ભાવ, એ બે ને ભગવાન આશ્રવ કહે છે. એ જીવની પર્યાયમાં આશ્રવ છે. સમજાનું કઈ? સુખાલજી, ઓ વિકાર હૈ, ઓ જીવ હૈ, આતે કે નહીં તમારે ત્યાં? તે જીવ હૈ તો પ્રશ્ન હુઆ તો ઉસમે, તો જીવ હૈ તો જીવ કે સાથ વિકાર અભેદ હૈ કે ભેદ હૈ? અભેદ કહે તો સિદ્ધ મેં નહીં હૈ, ભેદ કહે તો ઉસકી શ્રદ્ધા મેં નહીં હૈ. એ લોકો માને છે કે પુણ્ય ને પાપ ના ભાવ જે મલિન ભાવ છે એ જીવ છે, જીવ છે. પણ કઈ રીતે છે? અહીં તો જીવ છે એની પર્યાય ની અપેક્ષા જીવ છે એમ કીધું છે. સમજાણું કાય? તારી લોકો શ્રદ્ધા છે કેટલાક ને, એ જીવ છે માટે એ જીવના ભાવ છે. પ્રશ્ન થાય કે જો જીવ છે તો એ વિકારી ભાવ જીવની આ એક રૂપ છે કે ભિન્ન છે? ખબર નથી, એક રૂપ ને ભિન્ન છે. જો એક રૂપ કહેવા જાય તો સિદ્ધ માં રહેતા નથી, ભિન્ન કહેવા જાય શ્રદ્ધામાં એમ નથી, તો જીવના જ પરિણામ માટે જીવ છે એમ નથી એમ બતાવવા માંગે. એના પરિણામ ની અપેક્ષા એ તેમાં એક અભેદ છે, વસ્તુની અપેક્ષા એ તે ભેદ છે, જુદા છે એમ બતાવવા એની પર્યાયની લાયકાતમાં આશ્રવ પરિણામ થાય. એ જીવનો ભાવ જીવ આશ્રવ છે,
જૂનું કર્મ એને નિમિત્ત થાય કે હજી વાસરવ છે, નવું આવે નહીં. વર્તમાન પુન પાપના ભાવનું સ્વરૂપ તે આશ્રવ ભાવ જીવ, ભાવ જીવ અથવા ભાવ, અને જે જૂનું કર્મ એને ગમે તે પ્રકારનું નિમિત્ત હોય એને અજીવ આશ્રવ ને જળ આશ્રવ કહેવામાં. આમ ત્રણ તત્વો સિદ્ધ કર્યા, વ્યવહાર નય નો વિષય આ રીતે છે એમ સિદ્ધ કરીને બીજા તત્વો સિદ્ધ કરીને આખું સત્ય.
વાણ વત્સ નિરુદ